મુંબઈમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 30/11/83 સમયસાર ગાથા 13 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 51.
પરભાવ અને પર વિદ્યાર્થી ભગવાન આત્મા જુદો છે એ વાત એને લક્ષ્મણ લીધી. એનારે કઈ છતાં પણ લક્ષ્મણ લીધી, ના તો પોતાની મેરે સમજે, ના કોઈ સમજાવતા હોય ત્યારે સમજે. એમ બે પ્રકાર છે, પોતાની મેરે પણ સમજો નહીં, સમજાવનાર આવે ત્યારે પણ તીર્થંકરની સભામાં હાજરી ગયો, સમજો નહીં. એક એ છે કે શુદ્ધ નહીં ના વિષયભૂત શુદ્ધ આત્માને સમય માત્ર પણ એની દ્રષ્ટિગત કર્યો. અશુદ્ધ નહીં ના વિષયભૂત અશુદ્ધ નૈના વિષયભૂત પર્યાય સાપેક્ષ આત્મા પરિણામી આત્મા લક્ષ્મણ લીધો પણ નહીં, અને લીધો પરિણામી લીધો પણ અપરિણામી દ્રવ્ય એમાંથી ખ્યાલમાં થાય. આ નવ તત્વોમાં ભાવાત કરતા 200 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા જયચંદ એમને આ સંસ્કૃત ટીકા તો હતી, પણ એનો અનુવાદ એ વખત માં પંડિતો સમીક્ષા કરતા હતા. એમાં જયચંદ પંડિત ને વિચાર આવ્યો કે આવું શાસ્ત્ર છે એ સામાન્ય જનો કઈ સમજી શકે, સંસ્કૃત ના પાટી નો થોડા વિદ્વાનો તો બહુ થોડા હોય. આ તો મૂળ ચીજ છે, આ તો ખાસ સમજવા જેવી છે. ત્યારે કોઈએ કહ્યું કે ભાઈ આમાં સંસ્કૃત નો જો હિન્દી કરશો જીવ નિશ્ચાવાસી થઈ જશે. એવા અંદર અંદર ચર્ચા થઈ અનુવાદ કરવા પહેલા, કેમ કે અનુવાદની સંમતિ બધાની વચ્ચે આવે ત્યારે કામ શરૂ થાય ને. ત્યારે જયચંદ પંડિતે કહ્યું કે સાકર ને ખાતા ગધેડા મળી જાય, એથી કઈ મનુષ્ય સાકર ન ખાવી એમ તો જીવ ગણાય નહીં. એટલે કે આ સમય સાથે અનુવાદ કરતા કોઈની એવી યોગ્યતા હોય એની અને એના કારણે નિશ્ચાવાસી થઈ જાય, થોડા જુઓ પછી કરીને લાઈ ગયો આનાથી વંચિત છીએ એ તો કઈ ઠીક નતું. પછી ત્યારે બધાને વિચાર આવ્યો કે વાત તો સાચી છે, કેમ કે ત્રણેક કાળ એવા જીવો વિચારી ગયો હોય પણ અલ્પ કાળમાં મોક્ષ જાણનારા જીવો પણ હોય છે. સરળકાળ ભલે વર્તમાનમાં એની પર્યાય ન વિચારતો હોય પણ એને લાંબા ભાવ ન હોય એવા જીવો પણ અહીંયા જન્મે છે. સંકિતી જન્મે જન્મતા નથી, અહીંયા વિચાર કૃષ્ણના જન્મ થાય છે. વિરાગ ના બહુ કરી આત્માની પણ એથી કરીને મોક્ષ કરનારા જીવો સમાજમાં ન હોય એમ કરશે. એવા જીવોને માટે આ સમીક્ષાનો અનુવાદ ઉપયોગી થશે, જીવનું કામ થશે, લાયક જીવનું પાત્ર જીવનું કામ થશે. ત્યારે બધા કબૂલ કરી વાત તો સાચી છે. અનુવાદ કરો પછી અનુવાદનું કામ સોંપવાનું જયચંદ બને તેઓ શ્રી જયપુરમાં આ શાસ્ત્રનો અનુવાદ ગંધારી ભાષામાં કર્યો. આમ પાનામાં તો પાના અને પછી શ્રીમદ રાજચંદ્રજી પોતાને યાત્રીમાં એને વિચાર આવ્યો કે આવા વિદ્વશાસ્ત્રો સમીક્ષા કરો સંસાર જેવા પરમાત્મા પ્રકાશ કૃષ્ણ જેવા શાસ્ત્રોનો અનુવાદ થઈને ચાલતી હિન્દી ભાષામાં છપાય તો સારું. સંગીતોને બોલાવવાની એની હાજરીમાં પરમ સુર પ્રભાવ મંડળની સ્થાપના થઈ. એમાં આ સમયસાર શાસ્ત્ર છપાણું, એ સમયસાર શાસ્ત્ર છપાણું એમાં છે કોવિ સુદેવના આપણા ઉપકારી ધર્મ પિતાના હાથમાં કોવિ આવી અને જરૂરી પરીક્ષા થઈ. એની પહેલા બંગાળીમાં પુસ્તક હાથમાં આવ્યું જયારે શ્રીમદ રાજચંદ્રજી આત્મા ત્યારે તો ટપાલિયાને કોબો મળી રૂપિયા ટપાલીને રૂપિયો ઘડાના ભૈગા જેવો ડેલી ગયો એને રૂપિયાની કિંમત કરતા અનંતની કિંમત આમાં લાગી. ત્યારે પછી એ પરમ શુદ્ધ ભાવ મને શાસ્ત્ર ઉદયના હાથમાં આવ્યું 78 સાલમાં. દેવી પરીક્ષા કરી હતી રામનગર માં આવ્યું. રામનગર ના શેઠ ને કહે છે કે આ તો અશરીર પંડિતે સમયશાસ્ત્ર દેવસેન આચાર્ય થયા એને કહ્યું, ભગવાન તમે જો મારે ક્ષેત્ર માં જઈને ત્યાંથી આવીને શ્રીમંત ભગવાન ની વાણી આ સમયશાસ્ત્ર અનુભવ તમારા એવું અદભુત ચમત્કાર દર્પણની સામે જોતા પોતાનું મુખ દેખાય એમ સમયસર શાસ્ત્રનું આત્માના લક્ષ્ય અધ્યયન કરનાર પોતાના શુદ્ધાત્માના એવું આમાં નિમિત્ત રહેલું. અને એ આ તેર નંબરની ગાથા રચી છે એનો ભાવાર્થ કરતા પંડિત લખે છે, આ નવ તત્વોમાં શુદ્ધ નહીંથી જોઈએ તો એટલે નવ તત્વો અશુદ્ધ નહીં હોય શકે, અવતાર્થ નહીંથી કહેવામાં આવે છે વ્યવહાર નહીં હોય શકે. નવ તત્વો સુધારેલા છે એ પર્યાયાશ્રિત છે, નવ તત્વો માટે તે વ્યવહાર નહીં હોય શકે છે. એટલે ખુલાસા કરના છે કે આપેલો જીવ છે એમાં એ બધા પર્યાય જીવ લીધા છે, એમાં કરનારક આદિ એને જીવ કેવો વ્યવહાર જીવ છે, દસ પ્રકારના પ્રાણ જીવ શુદ્ધ નહીં જોઈએ તો જે તો નવ તત્વોમાં ભગવાન આત્મા અંદર વિરાજમાન, નવ તત્વો ની વાત નથી, નવ તત્વોમાં શુદ્ધ નહીં જોઈએ તો એટલે કે તિહાળી સામાન શુદ્ધ આત્માને વિષય કરનારા અંતર્મુખ જ્ઞાનના દશાને ભાવને શુદ્ધ નહીં કહેવામાં આવે છે, અથવા ભાવ શુદ્ધને શુદ્ધ નહીં કહેવામાં આવે છે, અથવા અનુભૂતિને શુદ્ધ નહીં કહેવામાં આવે છે, અથવા અતિન્દ્રિય જ્ઞાન જેમાં ભગવાન આત્માના દર્શન થાય એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. એ શુદ્ધ નહીં જોઈએ તો અશુદ્ધ નહીંના વિષયને જોવાનું બંધ કરીને અશુદ્ધ નહીં નો વિષય નવ તત્વો છે એમ નથી, છે એ તો છદ્રવ્ય છે લોકા રૂપે. એમ શુદ્ધ નહીં જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ થયું છે. જીવ સામાન્ય, જીવ વિશેષ નહીં, જીવ વિશેષ નવના ભેદમાં જાય છે. જીવ સામાન્ય અને જીવ વિશેષ સામાન્ય એટલે ટીકાળી સામાન્ય એકરૂપ ગુણાત્મક જ્ઞાન ને આનંદ નો કુંજ નિત્ય નિરાવરણ અથવા એક પ્રતિભા નહીં. ભગવાન જે આત્મા છે એ જીવ સામાન્ય છે અને એના વિકાર એટલે વિશેષ કાર્ય બધા પર્યાયો થાય છે. એ જીવ જ એક નવ અનેક છે, અનેક નો રિઝલ્ટ કરે છે, અનેક પણ મારા સ્વભાવમાં નથી. હું તો એક છું, એક નો બોલ બહુ આવે છે સમીક્ષા. હું એક શુદ્ધ સદા આરૂપી જ્ઞાન પ્રસન્ન થયે જીવ જ સમ્યક એકાંત આ પ્રમાણ જ્ઞાનના વિષયમાંથી સમ્યક એકાંત એવો શુદ્ધ આત્મા જે શોધી લે છે સમ્યક શું થાય છે. જે પ્રમાણ જ્ઞાનના વિષયમાં શુદ્ધ નહીં ગર્ભી છે બ્રહ્માંડ ના જે વ્યવહારિકો છે એના એકાંત પક્ષમાં રહેલો આત્મા એને આ શુદ્ધ નિયમો વિશે કાઢી શકતો નથી, પણ એ બ્રહ્માંડ જ્ઞાનના વિષયનું દ્રવ્ય પર્યાય સ્વરૂપ જાણીને પછી એમાંથી કોઈ જીવ બિરલા પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ બનાથી કાઢી રહ્યો છે, પણ શુદ્ધ નિયમો પક્ષ કદી આવ્યો નથી. બોલો અનાદિનો અને આ કદી આવ્યો નથી. દ્રવ્ય હું પર્યાયને આત્મા માને છે, આત્મા માને છે, દ્રવ્ય પરિણામી છે, પરિણામ નો હું કરતા ને ભોગતા છું એમ માને છે, એ અશુદ્ધ નહીં નો વિષય છે. અશુદ્ધ નહીં ના વિષય સુધી વ્યવહાર નહીં ના વિષય સુધી જીવન દ્વાર આવ્યો, પણ એમાંથી શુદ્ધ નહીં ના વિષય ભગવાન આત્માને એ શોધી શકવો નહીં. કેમ કે શુદ્ધ નહીં અશુદ્ધ નહીં નો પરિહાર કરે છે, નિષેધ કરે છે. આ વ્યવહારના પક્ષવાળાને વ્યવહારનો નિષેધ કરવાનું વિડીયો પડતું નથી. વ્યવહારનો નિષેધ કરશું તો ક્યાંક એકાંત થઈ જશે તો એમ એને ભય લાગે છે. એ ભયમાં આયુષ્યુ થાય છે, અનુભવ કરી નિશંક થઈને એ પરલોકમાં જતો નથી. શુદ્ધ નૈતિ જોઈએ તો સરળ છે હો, શુદ્ધ નૈતિ જોઈએ તો એટલે પ્રતિપક્ષ અશુદ્ધ નૈનો વિષય છે ખરો. અશુદ્ધ નૈતિ જોતા નવ તત્વો છે, વ્યવહાર નૈતિ જોતા નવ તત્વો છે નથી એમ નથી, પણ તું એ પર્યાયની દ્રષ્ટિથી જોઈશ તો તને પર્યાયો માલુમ પડશે, પણ પર્યાયની દ્રષ્ટિથી તને દ્રવ્ય દ્રષ્ટિ થશે નહીં. દ્રવ્ય દ્રષ્ટિ વિના સમય દર્શન થઈ શકે તો બહુ ટૂંકું પ્રમાણ જ્ઞાનમાં આવીને એમાંથી વ્યવહારનો નિષેધ કરીને શુદ્ધ નહીંના પક્ષમાં આવે પછી પક્ષાથી કામ કે અનુભવ થાય છે તો ટૂંકું ને ટચ જગતના પદાર્થની આને તો આત્માને કઈ સંબંધ નથી. એ તો એના દ્રવ્ય ગુણ પર્યાયની સત્તામાં પણ નથી. પૈસો ટકો મોટા ભીલા આ પુંકજના હીરા એ કઈ આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી. એ મારા ક્યાંથી આવ્યું? એ અહીંયા કે છે કે પર્યાય મારી એમ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી વિચાર ઉઠી છે. તો પર્યાયનો વિષય તો ક્યાં આત્મામાં છે? પર્યાયમાં મમતા છોડી દે. નવ તત્વો ના ભેદ મારા છે, એ ભેદ થી પાર ભેદ સામાન્ય ચીજ મારી છે. શુદ્ધ નૈતિક જોઈને તો સરળ છે. આ દ્રષ્ટિથી આત્માને જોયો નથી, અનંત અનંત કાળ વીતો, એને વિશેષ નો પરિચય અનંત કાળ થી જો છે. વિશેષ નો એટલે પર્યાય નો પરિચય અનાદિકાળથી છે, પણ સામાન્ય નો પરિચય એક સમય માત્ર પણ સેકન્ડ માત્ર થયો. એ સમય સામાન્ય નો પરિચય કરવાનો ફરમાવે છે. અને જ્ઞાની નો જયારે જયારે જન્મ થાય ત્યારે વિશેષ ના પરિચય વાળા વ્યવહાર પક્ષ વાળા જેઓને શુદ્ધ નહીં નો વિષયભૂત સામાન્ય તત્વ છે એને અપરિચિત છે એનો પરિચય કરાવે છે. અપરિચિત તત્વ રહી ગયો એનો પરિચય કર, અને અનાદિથી રાજાથી પર્યાયનો પરિચિત છે પરિચય છોડી દે. બે તત્વ છે એટલે બંધ માર્ગ ને મોક્ષ માર્ગ બને છે. બે તત્વ છે, વસ્તુ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ છે, એટલે પર્યાયના લક્ષ્ય સંસાર છે, દ્રવ્યના લક્ષ્ય મોક્ષ થાય છે. બે તત્વ છે માટે સંસાર ને મોક્ષ ની સિદ્ધિ બની શકે છે. આત્મા એટલો એક જ છે, કાંઈથી પર્યાય છે ને કાંઈ દ્રવ્ય છે એમ છે નહીં. જો બે છે તો એક ના લક્ષ્ય સંસાર, અને જો બીજાનું લક્ષ્ય આવ્યું તો મોક્ષ. વસ્તુ એવી છે, અનાદિ અનંત દ્રવ્ય પર્યાય વસ્તુ છે, અકૃત્રિમ કોઈ કરેલી હજી વસ્તુ છે, પણ પર્યાય ના લક્ષે અનંત અનંત એનો આશ્રય કરીને, એમાં અહમ બુદ્ધિ કરીને, એમાં મારા પણ થાકીને, એનો સ્વામી બનીને, એનો કરતા ભોગતા બનીને આ અનંત 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 કાળ ચાર ચકીના દુઃખને ભોગવે. હવે એ છે કે દુઃખના નાશનો ઉપાય જ્ઞાની જયારે પાકે છે ત્યારે સામાન્ય પણ શું બતાવે, વિશેષ નું જ્ઞાન કરાવતા જાય પણ નિષેધ કરવા માટે, વિશેષ નું જ્ઞાન કરાવે પણ તેના માટે નિષેધ ને માટે, સામાન્ય નું જ્ઞાન કરાવે ઉપાદે માટે. ઉપાદે ભૂત તત્વ તારું આ હું તો પરમાત્મા વર્તમાન ભગવાન છો ને, શાસ્ત્રમાં તો ત્યાં સુધી વાત આવે છે કે હું ક્રોધી છું એ તો તારી ભ્રાંતિ છે. ત્યારે શિષ્યને એમ થાય કે ક્રોધ વર્તમાન પર્યાયમાં છે અને હું ક્રોધી છું, એમાં ખોટું શું કર્યું મેં, કે ના એ તારી ભ્રાંતિ છે. એટલે સર્વથા એ તારી ભૂલ છે, ભ્રાંતિ નો અર્થ તું એવો છો નહીં, તું તો ભગવાન છો. હું ભગવાન છું એમ કરી નથી ભાગતું અને હું ક્રોધી છું એમ ભાગે છે, હું મિથ્યા દ્રષ્ટિ છું તારી ભ્રાંતિ છે. ભગવાન આત્મા છો, નાયક હતો છો, આ બધું શાસ્ત્ર માં કેવો એમ અહીંયા કે છે. પ્રભુ સાંભળે એક વાત, વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે અને પર્યાયની દ્રષ્ટિએ સંસાર છે, દ્રવ્ય દ્રષ્ટિએ મોક્ષ છે, બે તત્વો છે. બે તત્વો નથી એમ નથી, જો પર્યાય ન હોય તો પર્યાય દ્રષ્ટિ કોઈને નથી, અને જો દ્રવ્ય સામાન્ય ન હોય તો દ્રવ્ય દ્રષ્ટિ થઈને કોઈનો મોક્ષ નથી. દ્રષ્ટિ ફેરે મોટો ફેર છે, દ્રષ્ટિ ફેરે મોટો ફેર છે. સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ એને પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. પદાર્થો જે છે તે છે પણ એને પ્રતિભાસમાં તફાવત છે. એક એમ કહે છે કે હું સુધાત્મા છું, બીજો એમ કહે છે કે હું ક્રોધી રાજી વિચારી છું. એ ભ્રાંતિ છે, પદાર્થો જે છે તે છે, ભગવાન આત્મા મિથ્યા દ્રષ્ટિ થઈ શકતો નથી. એ વ્યવહાર નહીં કહેવાય, કહે છે કે વ્યવહાર ને કહે છે એવો આત્મા થઈ ગયો નથી. પર્યાય થઈ છે પણ દ્રવ્ય એનું થતું નથી, અશક્ય છે. શુદ્ધ નહીં કીધું છે તો જીવન એક જીવન સમય એકાંત કરે છે, નવ તત્વો છે એ અનેકાંતનો વિષય છે અને શુદ્ધાત્મા જે સુધરેલો વિષય છે સમય એકાંત છે. એ અનેકાંત જ્ઞાન પણ સમય એકાંત સેવા નિપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ ઉપકારી, પ્રમાણ જ્ઞાન પણ ઉપકારી ક્યારે કહેવા, જે અનેકાંત અનેકાંત ને વિષય કરનારું એ પ્રમાણ જ્ઞાન છે. એ અનેકાંત જ્ઞાન માં આવ્યો, પ્રમાણ જ્ઞાન ને સ્વીકાર્યું, પણ એ અનેકાંત જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય, વાતો કેવળ નહીં નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ અન્ય હેતુ એ બીજો હેતુ તને હોય એવું વિદ્વાન થઈ જાવ, બીજાને સમજાવું આ પ્રમાણ જ્ઞાન નો વિષય, તો અન્ય હેતુ એ તારું અનેકાંત જ્ઞાન તને ફાયદો થશે. માટે શુદ્ધ નહીં, શુદ્ધ નહીં ના વિષય સુધી જીવો પહોંચનારા લીલા છે ત્રણેકાળો, ત્રણેકાળ લીલા લીલા જાણે તત્વને લીલા સામે કોઈ લીલા થાય છે. એ શુદ્ધ નહીં કીધું એ તો જીવન નવ તત્વ જે અનેકાંત નો વિષય છે, એ વ્યવહાર નહીં નો વિષય છે, એ જીવ એક જ ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ પ્રગટ થઈ ગયો છે. મને તો શુદ્ધ નહીં કે અંતર સન્મુખ થઈને મારા આત્માને સન્મુખ થયો અને સન્મુખ થઈને મારા આત્માને જાયો ઉલકો જાયો ઉડ્યો તો શું મને દેખાવું અંદર માં? બહાર માં નવ દેખાય છે, અંદર માં એક દેખાય છે. નવ તત્વ કઈ તત્વ છે? અંતર તત્વ એક શુદ્ધાત્મા છે. ચૈતન્ય ચમત્કાર અને માત્ર જીવન એક સામાન જણાય છે. શુદ્ધ નહીં વિશેષ એમાં દ્રષ્ટિમાં આવતું નથી, દ્રષ્ટિગોચર થતું નથી. કેમ કે વિશેષ સામાન્યમાં નથી, સામાન્ય વિશેષમાં સામાન્ય વિશેષ છે પણ સામાન્યમાં વિશેષ નથી. દ્રવ્યમાં પર્યાય નથી, પર્યાય પર્યાયમાં છે પણ દ્રવ્યમાં પર્યાય ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ પ્રગટ થઈ ગયો. મને તો ભગવાન આત્મા દ્રષ્ટિ ગોચર એક થયો, હું એક છું એમ શ્રદ્ધા જ્ઞાન માં અનુભવ આવ્યું. તો એક છું, એક ટંકોત્તર પરમાત્મા છું. આ નવ તત્વો મને કોઈ જુદા જુદા દેખાણા નહીં છે. શુદ્ધ નહીં તો વિશેષ શુદ્ધ આત્મા એક જ પ્રગટ ગયો. આખા પર્યાય નું લક્ષ છૂટી ગયું અને દ્રવ્ય સામાન્ય નું લક્ષ થાય છે. અવલંબન લેનારા જ્ઞાન ના અંશને પરમાત્મા શુદ્ધ નહીં કહે છે. શુદ્ધ નહીં કહો, શુદ્ધ આત્માની અનુભૂતિ કહો, એકાદ વાચક છે. એ ચેતન ચમત્કાર માત્ર પ્રકાશ છે. એ સિવાય પોઝિટિવ ક્લાસ કરે છે. એક દેખાય છે અને અનેક દેખાતા નથી કે ના નથી દેખાતા. કઈ નહીં થી એ શુદ્ધ નહીં થી વ્યવહાર ને કી અનેક દેખાય છે, પ્રમાણ થી એક અનેક દેખાય છે અને શુદ્ધ ને કી એક જ દેખાય છે. બોલો અભ્યાસ કરો. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એને જોનારા બે ચક્ષુ સામાન્ય ને વિશેષ અને જોનારા બે દય છે ભગવાન એ છે કે પ્રભુ એક વાર હું તારા શુદ્ધાત્મા ની વાત સાંભળું. આ નવ તત્વો જુદા જુદા દેખાય છે તારા સ્વભાવમાં નથી. હે નવ તત્વો નથી તેના કે નવ તત્વો વ્યવહારની નવ કરી છે એમ તો આપે કહ્યું. એનો અમે નિષેધ કરીએ છીએ તારામાં નથી. હે તો ગુરુદેવે વ્યાખ્યાનમાં કરાયું પ્રભુ સાંભળ, અમે વ્યવહારની નવ નિષેધ કરીએ છીએ એમાં તારો નિષેધ આવતો નથી. કેમ કે તું એવો નથી. અમે ભૂલ પાપ નો નિષેધ કરીએ છીએ એમાં તારો નિષેધ આવતો, ને મારો નિષેધ નથી આવતો. મને તો એમ લાગે મારો નિષેધ થઈ ગયો એમાં. એ તો તું માની બેઠો કે તું ભૂલ પાપ મારા છે એટલે અમે કઈ છીએ તારા નથી. એમાં તારો નિષેધ ક્યારે હતો? તો પરમાત્માનો. અમે પરમાત્માનો નિષેધ કરતા હોય તો બરાબર છે પણ અમે તો કોઈ પાપ નો નિષેધ કરીએ. વિભાવના વિશે કોઈ પાપ ના પરિણામ તારા સ્વભાવમાં નથી. સ્વભાવમાં વિભાવ વિનાશી છે કે તારી ચીજ નથી. કોઈ પાપ ના પરિણામ તું એનો કરનાર નથી અને જે એનો ફળ પ્રગટ થાય છે એનો તો ભોગતા નથી. હે આ તો એમાં અમારો નિષેધ આવી જશે. આ દયા દાન કરુણા કુમળતાના પરિણામ આ લાખ રૂપિયાનું દાન આપીએ, 50,000 નું દાન આપીએ, 5 કરોડ રૂપિયા આપ્યા મંદિરોમાં આપે એ બધું